દોલતરામ દીકરા છોડાળા છે, એમાં આપણે એનું લક્ષણ સંગ્રહ આપણે ચાલુ છે. 130 પાનું છે, છેલ્લો છેવાડો છે, ચોથી દોડનો લક્ષણ સંગ્રહ. એમાં બોલ આવ્યા છે વ્રત. વ્રત કોને કહેવાય? કે શુભ કાર્ય કરવા, અશુભ કાર્ય છોડવા, તેનું નામ વ્રત કહેવામાં આવે છે. પુણ્યભાવ થાય અને પાપભાવ છૂટે તેનું નામ વ્રત કહે છે. અથવા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ પાપોથી ભાવપૂર્વક વિરક્ત થવું. કેવો શબ્દ વાપર્યો છે? ભાવપૂર્વક. ગમે તે બહારથી પરાણે કરીને એમ કીધું હોય, રાજાએ એમ કીધું હોય કે હિંસા છોડી દો નહીં તો તમને દંડ આપતું, એમ ડરથી છોડવું એમ નહીં, ભાવપૂર્વક. રાજાએ કીધું હોય ચોરી કરશો તો તમને ફાંસી મળશે, પછી કોણ ચોરી કરે? તો એમ ડરથી નહીં, ભાવપૂર્વક પાપથી છૂટવું. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ એ પાંચ પાપથી ઈચ્છાપૂર્વક, ભાવપૂર્વક વિરક્ત થવું તેને વ્રત કહે છે. અને આવા વ્રત સમ્યક દર્શન થયા પછી જ હોય છે. પછી શિક્ષા વ્રત, મુનિ વ્રત પાળવાની શિક્ષા દેનારું વ્રત. મુનિ થવા પહેલા એનું આપણને પાળવાના જે વ્રત હોય તેનું નામ શિક્ષા. મુનિ કેમ હોય એની પ્રેક્ટિસ કરાવનારું, એની શિક્ષા, એની સમજણ એનું દેનારું જે હોય તેનું નામ શિક્ષા વ્રત કહેવામાં આવે છે. જે કોઈ શ્રાવક હોય છે તેને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. એ શિક્ષાવ્રત શેના માટે છે? મુનિ થવા માટેની એ પ્રેક્ટિસ રૂપની શ્રાવકને હોય. શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થોના સંબંધથી અન્ય પદાર્થોને જાણવા વાળા જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. મતિ જ્ઞાનથી એક જાણ્યું કે આ ઘડો છે, પછી શ્રુત જ્ઞાન એમાં શું જાણે? કે આમાં ઘડો બન્યો તેમાં નિમિત્ત કુંભાર હતો, આ ઘડાની માટી અહીંથી લાવ્યા હતા, આ ઘડો આને વેચ્યો છે. એ પ્રકારે બીજું જ્ઞાન કરવું તેનું નામ શ્રુત જ્ઞાન કહેવામાં આવે. મતિ જ્ઞાન માં વધારે વિસ્તાર રૂપનું, મતિ જ્ઞાન થી જે જાણ્યું વધારે ઇન્ફોર્મેશન આવે, વધારે ખ્યાલ આવે. મતિ જ્ઞાન થી જે પદાર્થો જાણ્યો એ સંબંધિત બીજા પદાર્થને પણ જાણવા તેનું નામ શ્રુત જ્ઞાન કહે છે. મતિ માં વિશેષતા થયા. અને બીજું આત્માની શુદ્ધ અનુભૂતિ રૂપ શ્રુત જ્ઞાન ને ભાવ શ્રુત જ્ઞાન. ઓલું પરલક્ષી હતું, આ આત્માનો અનુભવ થયો તેનું નામ સાચું ભાવ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. સંન્યાસ એટલે સંલેખના, જેને આપણે કહીએ સંથારો. સંથારો એટલે શું? કે આત્માનો ધર્મ સમજીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું છે પેલા સમજવું પડે. એ સિવાય સાચો સંથારો કે સંલેખના કે સમાધિ મરણ હોઈ શકે? સમાધિ મરણ કરવું છે પણ આત્મા કોણ છે એની ખબર ન હોય. ધર્મ આપણને બધાને કરવો છે પણ ધર્મ શેમાં થાય? આત્મામાં થાય કે શરીરમાં થાય એ ખબર ન હોય. કે આ જેને ધર્મ કરવો છે, જેમાં ધર્મ થાય એ વસ્તુની તો કાંઈ ખબર ન હોય ને ધર્મ ક્યાંથી થાય. એમ સમાધિ, સંલેખના, સંથારો કોને કરવો, શા માટે કરવો છે એ તો કોઈ ખબર ન હોય તો એ સાચો સંથારો થતો નથી. તો પહેલા આત્માનો ધર્મ સમજીને પોતાની શુદ્ધતા માટે સંથારો શેના માટે છે? આત્માના પરિણામની શુદ્ધતા માટે કસાયોને અને શરીરને ક્રશ કરવા તે તરફનું શરીરનું લક્ષ્ય છોડી દેવું તે સમાધિ અથવા સંલેખના કહેવાય છે. સંથારો લીધો હોય, સમાધિ મરણ કરવાનું નક્કી કર્યું, તેને ડર ન હોય કે મારો સંથારો લાંબો ચાલશે તો આમ થશે, તો એને શરીરનું જ લક્ષ્ય છૂટી ગયું ને કસાયો પાતળા પડે છે, તો સાચું સમાધિ, સંથારો, સંલેખના કહેવામાં આવે છે. શરીરને તો આત્મા માનતા હોય, શરીરને રાખવાની તો બહુ ઈચ્છા હોય ને કે સંથારો તો કરવો છે તો એમ થઈ શકે નહીં. પછી સંશય, વિરોધતા સહિત અનેક પ્રકારોને અવલંબ કરનારું જ્ઞાન તેને સંશય કહેવામાં. ઘણી એક જ જ્ઞાનમાં ઘણી વિશેષતા, બધી વિરોધતા હોય. જે રીતે દ્રષ્ટાંત આપે, આ ચીપ હશે કે ચાંદી હશે, એમ બે પ્રકારે માને, ચીપે છે ને ચાંદી છે ને બધી, બધા પ્રકારનું વિરુદ્ધતા વાળું. આ દોડી હશે કે સર્પ હશે, આત્મા પોતાનું જ કાર્ય કરી શકતો હશે કે પરનું પણ કરી શકતો હશે, એમ પરસ્પર વિરુદ્ધ બે માન્યતા રૂપનું જાણપણા રૂપ છે તેને સંશય કહેવામાં આવે છે. દેવશાસ્ત્ર દેવગુરુ શાસ્ત્ર જીવાદિશા તત્વ વગેરેનું સ્વરૂપ આવું જ હશે કે અન્ય મતમાં કે છે તેવું હશે વગેરે પ્રકારે, જેને શું કે પરસ્પર વિરુદ્ધ કમ્પ્લીટ થાય, બધા ઓપોઝિટ હોય એવી બે વાતને સ્વીકારે તેનું નામ સંશય કહેવામાં આવે છે. અને જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી સમ્યક જ્ઞાન હોતું નથી. આ રીતે આપણે ચોથી ઢાળ પૂરી થાય છે. હવે પાંચમી ઢાળ, આપણે સૌથી પહેલા ઢાળમાં શું શરૂઆત કરી હતી? ચાર ગતિમાં દુઃખ છે કે ત્રણ ગતિમાં દુઃખ છે? કેમ, સ્વર્ગમાં તો મજા આવે ને, ત્યાં કઈ કમાવું નહીં, જોઈએ તે વસ્તુ મળે. તો સૌથી પહેલા દોલતરામજીએ આપણને શું શીખડાયું કે ચારેય ગતિમાં દુઃખ છે, ક્યાંય પણ સુખ નથી. અને એમાં આપણે પરિભ્રમણ કરીએ છીએ, 84 લાખ યોનિમાં અવતાર લઈએ એટલે આપણે બધા દુઃખી છે. હું દુઃખી છું તો હવે પ્રશ્ન થયો, ચાર ગતિમાં દુઃખ છે તો દુઃખનું કારણ શું છે? કારણ કે કારણ જાણ્યા વગર કોઈ દી દુઃખનો નાશ સાચો થવાનો નથી. પેલા એક તો દુઃખને નક્કી કરવું પડે, પછી બીજું દુઃખનું સાચું કારણ નક્કી કરવું પડે. ડોક્ટર પાસે કોણ જાય? બીમાર થઈને જાય કે નિરોગી થઈને જાય? બીમાર થઈને જાય તો ડોક્ટર પેલા શું કરે? એનું નિદાન કરીને એનું કારણ ગોતે છે. તો બીજી ઢાળમાં આપણને શું દેખાડ્યું? એ દુઃખનું કારણ, ચાર ગતિના દુઃખનું કારણ કોણ છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. અને એમાં બબ્બે પ્રકાર પડ્યા હતા, ગ્રહિત અને અગ્રહિત. એમાં શું શું આવ્યું હતું કે સાત તત્વોની ભૂલ કરે છે, એવી જ રીતે કુશાસ્ત્રનું જ્ઞાન કરે છે, વ્રત તપ સંયમ પાળે છે, એ બધું મિથ્યાત્વમાં જ જાય છે, એ દુઃખનું કારણ છે. હવે આ દુઃખનું કારણ ટળે એવું છે કે નથી ટળે? એવું નાશ થાય એવું છે કે નહીં? કે જો દુઃખનું કારણ નાશ ન થઈ શકે કોઈ કાળે સુખ તો થવાનું, તો દુઃખનું કારણ પણ છે અને દુઃખનું કારણ ટળી શકે એવું પણ છે. તેનો ઉપાય શું છે? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક. તો આપણની વાત શેમાં દેખાડી? ત્રીજી ઢાળમાં કોની વાત કરી? સમ્યક દર્શન ની વાત કરી. એ સમ્યક દર્શન કે સાત તત્વની યથાર્થ શ્રદ્ધા, જેમાં નિશંકાદી ગુણ હોય છે, 8 ગુણ અને 25 દોષ થી રહિત. 25 દોષ ક્યાં 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 ક્યાં? આમાં હમણાં જ ચાલ્યું એટલે થોડું કઈ યાદ તો રહેશે નહી. 25 દોષ ક્યાં? સમ્યક દર્શન ના 25 દોષ, ઓલા કસાય નહીં, 25 કસાય નહીં. ક્યાં ક્યાં? 8 પ્રકારના અભિમાન, સરસ. પછી 8 શંકા આદિ દોષ, 16 થયા. શંકા કરે, કાંક્ષા કરે, એવો 16 થયા. પછી 6 અનાયતન, ધર્મનું રહેવાનું સ્થાન એવા અનાયતન. અને 3 મૂઢતા, એવી રીતે 25 દોષ હોય. તો એ 25 દોષ રહી સમ્યક દર્શન ની વાત કરી. અને પછી ચોથી ઢાળમાં કોની વાત કરી? સમ્યક જ્ઞાનની. સમ્યક જ્ઞાનના ક્યાં 3 દોષ છે? સંશય, વિપર્ય અને અનધ્યવસાય. એની રહીત સમ્યક જ્ઞાનની વાત કરી. અને સાથે કોની વાત કરી? શ્રાવકપણાની, કે શ્રાવકના 12 પ્રકારના એને વ્રત હોય છે એની વાત કરી. હવે પાંચમી ઢાળમાં કોની વાત કરે છે? ચારિત્રમાં મુનિ દશાની, કે મુનિ દશા જ્યાં થાય એ પહેલા 12 ભાવના અને પછી પણ 12 ભાવનાનું ચિંતવન નિરંતર હોય. મુનિ થવા પહેલા અને મુનિ થયા પછી વૈરાગ્યની જનની એને કીધું છે. 12 ભાવના શું કરે છે? જેમ માતા હોય છે એમ અહીંયા વૈરાગ્ય, 12 વૈરાગ્ય શું કરે, કોને જન્મ આપે છે? વૈરાગ્યને. એ પ્રકારની 12 ભાવનાના ચિંતનનું કારણ, તેના અધિકારી અને તેનું ફળ. ભાવનાઓ એટલે 12 પ્રકારની ભાવના, એનું ચિંતનનું કારણ, તેનો અધિકારી અને તેનું ફળ શું છે તે હવે પાંચમી ઢાળમાં કહે છે. અને આ 12 ભાવના તો ઘણા આચાર્યોએ, જ્ઞાનીઓએ પણ એની રચના કરી છે. કુનકુન આચાર્ય પણ 12 ભાવનાની કરી છે રચના, જોઈ છે દ્વાદશાનુપેક્ષા. અને 12 ભાવના ઉપરથી એક આચાર્ય તો આખો ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથનું નામ શું છે? કાર્તિકેયાનુપેક્ષા, આખો ગ્રંથ છે. એ સિવાય જયચંદજી પંડિતજી અને બધી ભુદરદાસજી અને ઘણા લોકોએ એની રચી છે તો આપણે અહીંયા દોલત રામજીની જે છે એ પાંચમી ધારમાં કહીએ છીએ. એનું પહેલી ગાથા,
મુનિ સકલ વ્રતી બડ ભાગી ભવ ભોગન તે વૈરાગી વૈરાગ્ય ઉપાવન માઈ ચિંતે અનુપેક્ષા ભાઈ.
છ ઢાળમાં છ પ્રકારના ચેપ્ટર કે અને પ્લસ છ ઢાળ એટલે ગાવાની જે શું કે રાગ એ પણ છ પ્રકારના જુદા જુદા છે. તો એનો અન્વયાર્થ લઈએ. હે ભવ્ય જીવ, કોને માટે આ વાત કરે છે? ભવ્ય જીવ માટે છે ને. આપણે ભવ્ય છીએ, આપણને કેમ ખબર પડી હું ભવ્ય છું? હું ભવ્ય છું એમ કેમ ખબર પડી જાય? હે ભવ્ય જીવ, અરે ભાઈ ભવ્ય તો શું, હવે તો અલ્પ ભવ્ય થવું છે. ખાલી ભવ્ય પણ આથી સંતોષ નથી. શું છે? નિકટ ભવ્ય, અભવ્ય ની તો વાત જ નથી, પણ દૂર ભવ્ય પણ ને અહીંયા તો નિકટ ભવ્ય અલ્પ ભવ્ય. તો હે ભવ્ય જીવ, મહાવ્રત ના ધારક ભાવલિંગ મુનિરાજ મહાન પુરુષાર્થી છે. જે કોઈ મુનિરાજ સાચા નિર્ગ્રંથ છે એ કેવા હોય છે? મહાવ્રત ના ધારક હોય છે. જે શ્રાવક ને અણુવ્રત હોય છે અને મુનિરાજ ને કેવા હોય છે? મહાપૂરેપૂરા વ્રત, પૂરેપૂરી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. કેવી રીતે અહિંસા પાળે છે? મન વચન કાય થી કરવું કરાવવું ને અનુબોધન. નવ નવ કોટીએ મુનિરાજ તે અહિંસા આદિ વ્રત પાળે છે. તો મહાવ્રત ના ધારક, પાછા ખાલી વ્રત એમ નહીં પણ ભાવલિંગ. મુનિરાજ નું ભાવલિંગ શું છે? ચિહ્ન, લિંગ એટલે ચિહ્ન. મુનિરાજ નું ચિહ્ન શું છે? સુધોપયોગી. મુનિરાજ કેવા કેવાય છે આગળ આપણે આવી ગયો છે. સુધોપયોગ રૂપી મુનિ ધર્મ જેને અંગીકાર કર્યો છે. માયું તેવું માયું તો આપણે હમણાં જ જોયું. ત્યાંથી યસ વેરી ગુડ. ક્યાં છે ગોતી કાઢશો? કોઈ એકસો શું શબ્દો છે? હા, ચોથી ડાળ નો ભેદ સંગ્રહ છે. આમાં 126 પાનું છે, કોઈમાં 130 હશે. મુનિ ની વ્યાખ્યા કરી. મુનિ કેવા હોય? કે સુધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરીને નિશ્ચય સમય વ્યસન સહિત વિરાગી થઈને સમસ્ત પરિગ્રહ નો ત્યાગ કરીને સુધોપયોગ રૂપ મુનિ ધર્મ. મુનિ ધર્મ એટલે શું? ખાલી બારમાં કઈ વસ્ત્ર પાત્ર નો ત્યાગ કરે, બારમાં નગ્ન રે, શુભ વિકલ્પ પાડે, એ મુનિરાજ નું સાચું લિંગ ચિહ્ન નથી. સુધોપયોગ આત્મામાં એવી સ્થિરતા જામે કે ત્રણ કસાયનો અભાવ થઈ જાય, તે રૂપ ભાવલિંગ એ મુનિરાજ નું છે, ચિહ્ન છે. તો એ ભાવલિંગ મુનિરાજ મહાન પુરુષાર્થી છે. મુનિરાજ જેને ત્રણ કસાયનો અભાવ થયો ને હવે કેવળ નામ લીધું કે લેશે એવી જ્યાં દશા થઈ જે તે મુનિરાજ કેવા છે? મહાન પુરુષાર્થી છે. કારણ કે તેઓ સંસાર અને ભોગોથી વિરક્ત હોય છે. અહીંયા મુનિરાજને મહાપુરુષાર્થી કીધા છે ને. આપણે તો અઠવાડિયું શું 10 દિવસ પરિસરમાં આવ્યા ને કે ભાઈ બહુ ધર્મ કર્યો આ વર્ષે, તો બહુ કર્યો ને. સવાર સાંજ બધે અમે તો હાજરી આપતા હતા. આ પુરુષાર્થ છે. મુનિરાજ છે મહાપુરુષાર્થી છે કે આખા સંસારથી જેને વૈરાગ્ય થઈ ગયો છે. અંતરમાં એવી શુદ્ધતા પ્રગટ થઈ છે કે ગ્રસ્ત પણ હવે છોડ્યું કે છૂટી ગયું? છૂટી ગયું છે. એ તરફનો વિકલ્પ લક્ષ પણ હવે છૂટી ગયા એવા મુનિરાજ મહાપુરુષાર્થી. કારણ કે સંસાર અને ભોગોથી, પાંચ ઇન્દ્રના વિષયના ભોગોથી વિરક્ત હોય. વૈરાગીનો અર્થ શું કર્યો છે? વિરક્ત. એનાથી જુદા થઈ ગયા છે. એમાં રક્ત, રક્ત એટલે લીનપણું. એ ઓલું પરાણે નથી કે ભાઈ સંસારમાં હવે બધી પ્રતિકૂળતા આવી છે, બધું કઈ બારમાં મારું કોઈ માનતા નથી, અથવા તો મોટી ઉંમર થઈ ગઈ હોય, કુટુંબ પરિવારમાં બધા ઓછા થઈ ગયા હોય, એટલે હાલો આપણે લઈ લઈએ, સંસારમાં હવે સાર નથી, પેલા સાર હતો, એમ નથી. વિરક્ત પણ સંસાર પ્રત્યે ઉદાસીનતા થઈ. પ્રતિકૂળતાથી ઉદાસીનતા નહીં, પણ અનુકૂળતા હો કે પ્રતિકૂળતા, તેથી વિરક્ત હોય છે. અને વિતરાગતાને ઉત્પન્ન કરવા માટે માતા સમાન, જો આ બાર ભાવનાં છે ની ઉપમા આપે છે, માતા સમાન વિતરાગતાને, વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે, વિતરાગતાની વૃદ્ધિ કરવા માટે માતા સમાન બાર ભાવનાનું ચિંતન કરે છે. મુનિ દશા પહેલા પણ ચિંતન કરે છે અને મુનિ થયા પછી પણ આ બાર ભાવનાનું ચિંતન કરતા હોય છે. આ બાર ભાવના નામ ક્યાંય ખ્યાલ આવશે? કોઈ ક્યાંય વાંચ્યા છે? ક્યાંય આપણે પૂજાની જે પુસ્તક છે અને એમાં કેવલ રવિ કિરણો છે, જે દેવશાસ્ત્ર ગુરુની પૂજા છે, એની જયમાલામાં પણ આ બાર ભાવના છે. પહેલી ભાવના નામ શું છે? આમાં બધું જ આવશે. અનિત્ય, પછી અસરણ, પછી સંસાર. જોઈ જઈને તો આવશે એકદમ. પછી ક્યાં ક્યાં છે? કાંડો ને ચાલશે. એકત્વ, અન્યત્વ, અસુચિ, આશ્રવ, સંવર, નિજરા, લોક, બોધિ, દુર્લભ અને ધર્મ, એ પ્રકારની બાર ભાવના હોય. એ બાર ભાવના કેવું કામ કરે છે? વૈરાગ્યને જન્મ આપે છે. માતા જેમ બાળકને જન્મ આપે છે એમ બાર ભાવના ભાવતા આખો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને આગળ સરસ દ્રષ્ટાંત આપશે, હમણાં જ આપશે. જેમ એક તો અગ્નિ લાગી હોય, દાવાનળ હોય, અને એમાં જોરદાર પવન આવતો હોય તો શું થાય છે? કેટલું સ્પ્રેડ આઉટ જલ્દી થાય છે ને. એમ અંતરમાં મુનિ દશા, મુનિરાજ ને તો વૈરાગ્ય હોય છે, એમાં બાર ભાવનાનું ચિંતન કરે છે ત્યાં એકદમ વૈરાગ્ય જાગ્રત થઈ જાય છે. અને પંચકલ્યાણકમાં પણ એવું હોય છે ને, દીક્ષા કલ્યાણક, તપ કલ્યાણક વખતે શું થાય છે? કોઈ વૈરાગ્યનો પ્રસંગ બનતો હોય છે, એમાંથી તીર્થંકરને એકદમ વૈરાગ્ય જાગે છે, બાર ભાવનાનું ચિંતન કરે છે. અને ત્યાં લોકાંતિક દેવ આવીને પછી એમને અનુમોદના કરે છે અને દીક્ષા પોતે તીર્થંકર લેતા હોય છે. તેની આમાં વાત કરે ભાવાર્થ. પાંચ મહાવ્રતોને ધારણ કરનાર ભાવલિંગી મુનિરાજ મહાપુરુષાર્થવાન છે, મહાપુરુષાર્થ કરી રહ્યા છે. કેમ કે તેઓ સંસાર, શરીર અને ભોગોથી અત્યંત વિરક્ત હોય. મુનિ થયા પછી સંસાર યાદ આવે કે ના આવે? પૂર્વ ના તો હોય ને, સંસાર દશાના મા બાપ શું કરે છે, ભાઈ બહેન શું કરે છે, એવું બધું યાદ તો આવે કે નહીં? સરસ. ભૂલવા માટે મુનિ દશા લીધી, હજી પાછા યાદ આવે તો એ મુનિ દશા સાચી નથી. આખા સંસાર થી ભૂલી ગયા છે. ભાઈ બહેન, માતા પિતા, એ બધો સંબંધ તો છોડ્યો ત્યારે તો મુનિ દશા લીધી, ને હજી સંબંધ રાખે કે શું કરે છે, કેમ છે, મજામાં છે કે નહીં, તો એનો અર્થ કે એની મમતા હજી છૂટી નથી. સંસાર શરીરથી પણ અપૂર અવસરમાં આવે છે ને, સર્વ ભાવથી ઓદાસીન વૃત્તિ કરી. શું હોય છે બાજુમાં, સાથે શું હોય છે? માત્ર દેહ. શું છે? બીજું કાંઈ, માત્ર દેહ. પણ એ શેના માટે હોય છે? સંયમ માટે હોય છે. આ શરીરથી આપણે શું કરીએ છીએ? પાંચ ઇન્દ્રના વિષયના પ્રમાદમાં જઈએ છીએ, ભોગમાં, ઉપભોગમાં જઈએ છીએ. શરીરનો શેમાં નિમિત્ત બને છે? અશુભ ભાવમાં, પાંચ ઇન્દ્રના ભોગ ઉપભોગમાં. મુનિરાજની શેનું નિમિત્ત બને છે? સંયમ. અન્ય કારણે અન્ય કશું લેવાની વાત તો છે જ, પણ વિચાર પણ ના આવે કે મને હમણાં બહુ ઠંડી પડે છે તો ક્યાંક તાપણું હોય, ક્યાંક કોઈ હોય ગુફામાં, એમાં ચાલ્યો જાઓ, એવી પણ નહીં. કપડાની તો વાત નહીં, પણ ક્યાંક ગુફામાં કે એમાં જાઓ તો ઠંડી મને ઓછી લાગે એવું પણ હોય ને. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. અને દેહ છે તો પણ શું છે? દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયે. જો આવી મુનિ દશાનો અપૂર્વ છે. તો અહીંયા કીધું કે તેઓ સંસારથી, શરીરથી અને ભોગોથી, પૂર્વના ભોગ જે હોય એને કોઈ ચિંતા ચિંતવન પણ ન કરે. કે અમે ગ્રસ્ત દશામાં હતા ત્યારે રાજકુમાર હોય, ઘણા વૈભવ હોય, તેમ ચિંતન ન કરે. આ તો અમે ક્યાં વન જંગલમાં આવ્યા, કાંટા પથરા, ને અમે તો મહેલમાં હતા, ત્યાં શું હતું? નીલમની તો જ્યાં લાદી ટાઇલ્સ હતી, એવામાં અમે મજા કરતા હતા, એવું ચિંતવન પણ ન કરે. વર્તમાનમાં તો ભોગો છે જ નહીં, પણ पूर्व भोगेला भोगे जो भोग पहले उनका न होगे सुमिरन। पूर्व मां जे भोग भगवान एनु याद पण स्मरण न होवे। आत्म से लो लगी हो दूर ध्यान को हटाओ। आत्मा में एवी लीनता जामी गए छे के बीजा विचार ज नथी आवता। आवा मुनिराज संसार शरीर अने भोगोती अत्यंत विरक्त होय छे। अने जेवी रीते कोई माता पुत्र ने जन्म आपे छे तेवी रीते आ बार भावनाओ वैराग्य ने पैदा करे छे, उत्पन्न करे छे, जन्म आपे छे। तेथी मुनिराज आ बार भावना नु चिंतवन करे छे। अने आ बार भावना उपर पूज्य गुरुदेव ने एक प्रवचन पण छे, सुंदर छे। बार भावना पद्मनंदी पंच विसंती छे, एना उपर गुरुदेव एक आखू प्रवचन बार भावना उपर केलु छे। पछी एनी बीजी कथा भावना नु फल अने मोक्ष प्राप्ति नो समय। आ बार भावना नु चिंतन शु काम करवु जोईए, एनु कारण शु काम आप्यु के वैराग्य ने उत्पन्न करे। ए बार भावना नु साचा अधिकारी कोण छे? मुनिराज एना अधिकारी छे। अने तेनु फल शु थई जाय छे के आखा भोग संसार ने एनाथी विरक्ति थाय छे। हवे के छे के मोक्ष सुख प्राप्ति नो समय अने एनु फल। बीजी गाथा इन चिंतत सम सुख जागे जेमे ज्वलन पवन के लागे जब ही जी आत्म जाने तब ही जी शिव सुख ठाने। चित्र में देखायु मुनिराज ने बाजू में एनु दृष्टांत देखायु ओलू अग्नि हो पे तो जुना चूलो हो फेर अंदर हवा जाए चूला नो अग्नि फाटी निकल देखायुवी रीते पवन ना लागवा अग्नि भभूकी उठे चे। एक तो आग लागी हो जोरदार पवन आए तो आग एकदम जल्दी फैलाई जाए। तेवी रीते आ बार भावना नु चिंतन करवा समता रूपी सुख प्रगट थाय। आ सुख कोने कहवा? समता अनाकूलता ज्या अनुकूलता ते सारू प्रतिकूलता ते खराब एवी विषमता नथी। ज्या राग द्वेष नथी ज्या आकूलता नथी त्या साचू सुख होय छे। समता मां सुख छे विषमता मां दुख छे। आ सारू आ खराब एवा ज्या राग द्वेष उत्पन्न थाय छे त्या तो दुख छे। तो आ बार भावना नु चिंतन करवाथी समता रूपी सुख प्रगट थाय छे। वैराग्य छे वैराग्य साथे शु होय? सुख होय। तो सुख प्रगट थाय छे। अने जारे जीव आत्म स्वरूप ने जाने छे त्यारे जीव मोक्ष सुख ने प्राप्त करे छे। त्रण वात आमां देखाड़ी, वैराग्य देखाड़ो, सुख देखाड़ो ने ज्ञान देखाड़ो। साचो वैराग्य क्यां होय? के ज्यां साचू ज्ञान छे त्यां ज साचो वैराग्य होय। અને જ્યાં સાચું જ્ઞાન હોય સાચો વૈરાગ્ય હોય ત્યાં સાચું સુખ હોય છે। તો વૈરાગ્ય અને સુખની વાત કરી, હવે કહે છે જ્યારે જીવ આત્મ સ્વરૂપને જાણે છે, આ જ્ઞાનની વાત કરી, સાચા જ્ઞાન સાથે સાચો વૈરાગ્ય અને સાચું સુખ। તો આત્માને જ્યારે જાણે છે ત્યારે જ જીવ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે। ત્યાં સુધી ગમે તેટલું કરે, વૈરાગ્ય તો હોય કે નહીં? બીજે પણ હોય ને, જૈન ધર્મ સિવાય બીજે વૈરાગ્યની વાત હોય ને? કેમ બધા વૈરાગ્યની વાત તો કરતા હોય? બધે અન્ય ધર્મમાં કબીર ને બધાની વૈરાગ્યની વાતો નથી આવતી? વૈરાગ્ય નથી પણ કસાયની મંદતાની વાત છે। જ્ઞાન વગર સાચો વૈરાગ્ય હોય નહીં, કસાયની મંદતા હોય પણ વૈરાગ્ય ન હોય। જગત સંસાર અસાર છે ને બધું છોડી દો ને મમતા છોડી દેવી તો બધે વાત આવે છે, પણ એ કેની વાત છે? વૈરાગ્યની નથી પણ કસાયની મંદતાની વાત છે। આત્માના જ્ઞાન વગર સાચો વૈરાગ્ય નહીં, સાચા વૈરાગ વગર સાચું સુખ હોતું નથી। માટે આ જેને જેને સાચું સુખ જોતું હોય તેને સાચું જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ કરવું જોઈએ। આ ભાવનાનું ફળ છે। જ્યાં સાચી ભાવના હોય ત્યાં એને મોક્ષનું સુખ પ્રગટ થાય છે। અને મોક્ષનું સુખ ક્યારે પ્રગટે છે? સાચું જ્ઞાન હોય તો સાચું સુખ પ્રગટ થાય છે, એની વાત કરે છે ભાવાર્થ।
જેવી રીતે પવન લાગવાથી અગ્નિ એકદમ ભભૂકી ઉઠે છે, આ તો ગુજરાતી જેને હોય મજા આવે ભભૂકી ઉઠે, તેવી રીતે આ 12 ભાવનાનું વારંવાર ક્યારે ચિંતન કરવું? વારંવાર. આપણે શેનું ચિંતન કરીએ છીએ વારંવાર? શેનું? પૈસાનું. શેના યાદ આવે છે વારંવાર? પૈસા આવે, પાઉન્ડ યાદ આવે છે ને વારંવાર. અહીંયા કે છે વારંવાર વૈરાગ્યનું ચિંતન કરવું, 12 ભાવનાનું ચિંતન કરવું. 12 ભાવનાનું વારંવાર ચિંતન કરવાથી સમતા શાંતિરૂપ સુખ પ્રગટ થઈ જાય છે અને વધી જાય. વારંવાર એ ભાવનાથી ખરેખર એક એક ભાવનાની પાછળ ઘણી એને વૈરાગ્યનું ઉત્પન્ન થાય છે. આખું જગત એને કેવું લાગે છે? અનિત્ય લાગે છે. આખું જગત એને અસરણ લાગે છે અને એની સામે મારો ભગવાન આત્મા જ નિત્ય છે. બીજામાં બધે જ આવશે કે આખો સંસાર કેવો છે, ભાઈ આ સ્વાર્થી દુનિયા છે, આ બધો નાશવાન છે, અસરણ છે. પણ જગતમાં શરણ કોણ છે, જગતમાં નિત્ય રહેવાળું કોણ છે, એ વાત માત્ર વિતરાગ માર્ગમાં છે, અન્યમાં નથી. અન્યમાં એમ આવશે સંસાર છોડવા જેવો તો ગ્રહણ કરવા યોગ્ય કોણ છે? એ અનિત્ય છે તો જગતમાં કંઈક નિત્ય હોવું જોઈએ ને. એ દુઃખમય છે તો સુખમય કંઈક હોવું જોઈએ ને. જો જગતમાં ક્યાંય સુખમય હોય જ ને તો પછી દુઃખ ભોગવે જ છૂટકો છે, બીજો શું ઉપાય થાય? એક જૈન ધર્મ જ વિતરાગ માર્ગ એમ દેખાડે કે આખું જગત અનિત્ય છે તો એની સામે તારો આત્મા નિત્ય છે, એમ એને બે વાત આપણને વિતરાગ માર્ગ સમજાવે છે. જ્યારે પછી શું શબ્દ છે કે બીજો જીવ, બીજા જીવની વાત છે ને, આવું આપણે કરી શકીએ ક્યારે? આવતા ભાવે કે હમણાં? આ ભાવે કરી શકશો કે જ્યારે આ જીવ આત્મ સ્વરૂપને જાણે છે. આ જૈન ધર્મમાં કોની વાત હંમેશા હોય છે? પોતાની, સ્વની વાત છે. પરની તો ઘણી વાત કરી, પરની વાતો કરી કરીને તો અનંત કાળ ગુમાયો, પણ સ્વ કોણ છે એ વાત એને ક્યારેય જાણી નથી. અને ખરેખર ગુરુદેવશ્રી તો કહેતા ને બહુ ટૂંકાણમાં, પરથી ખસ સ્વમાં વસ, એ ટૂંકું ટચ તારે એટલું બસ. ખરેખર જો ટૂંકાણમાં સમજવું હોય તો શું છે? પરથી ખસ હવે સ્વમાં વસ, એ ટૂંકું ને ટચ એટલું તારા માટે બસ છે. સમજી જા તો એટલામાં સમજી જા, આ તો બધો એનો વિસ્તાર કરવામાં આવે છે. તો આ જીવે ક્યારે પોતાની વાત ન સમજે, બીજા શું છે, બીજા શું કરે છે એના તરફ એની નજર કાન માંડીને વાત સાંભળે છે, પણ હું કોણ છું એ પ્રશ્નનો જવાબ જ એને ક્યારેય આવડ્યો નથી. તો આ જીવ આત્મ સ્વરૂપને જાણે છે ત્યારે પર પદાર્થોથી સંબંધ છોડીને પરમાનંદમય સ્વસ્વરૂપમાં લીન થઈ, મોક્ષની વ્યાખ્યા કરી. મોક્ષ એટલે શું? પરમાનંદમય સ્વસ્વરૂપમાં લીન થઈ સમતા રસનું પાન કરે છે અને છેવટે મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. આ એનો ઉપાય દેખાડ્યો. મોક્ષ સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય શું? કે પરદ્રવ્યનો સંબંધ છોડીને પોતાના પરમ આનંદમય ઉત્કૃષ્ટ આનંદમય સ્વસ્વરૂપમાં જ્યારે લીન થઈ સમતા શાંતિ અકસાય વિતરાગતા રસનું પાન કરે છે અને છેવટે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 12 ભાવનાનું પેલા ફળ દેખાડ્યું. 12 ભાવના કેવા પહેલા શું દેખાડ્યું કે 12 ભાવનાનું ફળ શું છે? પેલા એ દેખાડ્યું કે 12 ભાવના સાચી કોણ ચિંતન કરે છે કે મુનિરાજ કરે છે, અને એનું ફળ એને શું આવે છે કે વૈરાગ્ય એવો વધી જાય છે કે અંતે તેનું ફળ મોક્ષ મળે છે. તો એ 12 ભાવનાનું ચિંતન આપણે પણ કરીને આપણા કસાયને ઘટાડવા જોઈએ. કોઈ કે આ તો મુનિરાજ માટેની વાત છે ને, કોની વાત છે? આપણે પણ આ 12 ભાવનાનું ચિંતન કરીને કસાય પાપને આપણે પણ છોડવા જોઈએ. એમાં પહેલી કઈ ભાવના છે? અનિત્ય ભાવના. જગતમાં અનિત્ય કોણ છે? શું મારા આત્મા તિકાળી આત્મા સિવાય આખું જગત અનિત્ય છે? પર પદાર્થ છે એનો સંયોગ તો આવે ને જાય, કાંઈ લઈને આવ્યા નતા ને શું લઈને જવાનું છે? કાંઈક તો લઈને જશું ને, ખાલી હાથે નહીં જઈએ આપણે. શું લઈને જશું? મમતા લઈને જશું. ખાલી હાથ તો ક્યાં જવાનો જ છે? કોઈ વસ્તુ લઈને નથી જવાનું, પણ મારું 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 કરીને મમતા દુઃખ આકુતા લઈને જવાનો. એના માટે કે આખું જગત તો અનિત્ય છે જ, પણ પુન પાપના ભાવ પણ અનિત્ય છે, ને એક સમયની પર્યાય પણ કેવી છે, નાશવાન છે. જે નાશવાન એનો ભરોસો કોણ કરે? કોઈ વેપારી બોલી બોલીને ફરી જતો એનો કોઈ આપે? એને આપે ક્રેડિટમાં માલ? આપે? કોઈ ધંધો કરે એની સાથે? એમાં સંયોગ તો કેવા છે? નાશવાન છે, ક્ષણિકમાં પલટી જાય એવા છે. એના માટે શ્રીમદજીએ પણ 12 ભાવનામાં લખી છે ને, અનિત્ય ભાવનામાં શું લખ્યું છે? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણ નો પ્રસંગ. આ બધું અનિત્ય અસરણ નાશવાન આખું જગત પડ્યું છે. તો અહીંયા કહે છે કે આખું જગત હું નિત્ય છું, બે ભાવના સાથે ને કરવી. એનું આપણે લઈએ ત્રીજી. જો બન ગ્રહ ગોધન નારે હય ગય જન આજ્ઞાકારી ઇન્દ્રિય ભોગ ચિન્ન થાય સુર ધનુ ચપલા ચપલાય. દ્રષ્ટાંતમાં ચિત્રમાં પણ દેખાડ્યું છે કે આ બધું શું છે? મકાન છે, હાથી ઘોડા આદિ કુટુંબ પરિવાર એ બધા કેવા છે? અનિત્ય છે. પોતે એકલો ચાલ્યા જગતમાં એવું તો બનવાનું જ છે ને, કે આ બધાને છોડીને પોતે ચાલ્યો જશે, નહીં તો પોતાને છોડીને બધા. એ સિવાય ત્રીજું થવાનું છે કે સાથે લઈને જશું બધાને. બે છે ખાલી પોસિબિલિટી, કે આ બધાને અહીંયા રડતા મૂકીને આપણે ચાલ્યા જશું, અથવા આપણને રડતા મૂકીને બીજા ચાલ્યા જશે. આ જગત કેવું છે? ક્ષણિક નાશવાન છે. આપણે જગત આખાની પાછળ મમતા કરીને દોડીએ છીએ, પણ એ એકવાર છોડીને ચાલ્યા જવું છે. આપણા જન્મની તારીખ પણ આપણે લખાવી શકતા નથી, ને મરણની તારીખ નથી લખાવી શકતા. લખીએ જ બેમાંથી એક લખાવી શકીએ. આપણો જન્મ થાય ત્યારે કોણ લખાવા જાય છે? પિતા. અને ગયા પછી છોકરા. શું તારો જન્મ તારીખ ને મરણ તારીખે તું લખાવી શકતો નથી, અને તું એમ માને કે જાણે તો હું તો કાયમ રહેવાનો છું. શું છે આ જગતની મમતા? આ મોહિની કેવી છે? એ જીવને ક્યારે વિચાર નથી આવતો. મમતાનું બળ એટલું છે કે જાણે આ બધી જ વ્યવસ્થા થ્રુ આઉટ હંમેશને માટે રહેવાની છે, પણ આ ફરતા જરાય વાળ લાગશે નહીં. એનું આપણે લઈએ દ્રષ્ટાંત. એનો અન્વયાર્થ યુવાની અત્યારના તો ન હોય, પણ ઘડપણ આવે ત્યારે વિચાર આવે. જુવાનીમાં જોરમાં કઈ ખબર પડતું કે આ યુવાની કાયમ ટકવાની નથી. એ લીલાછમ વૃક્ષ દેખાતા હોય, હમણાં ઓટમ આવે તો શું થાય છે? એ જ પાંદડા ખરી પડે છે. એમ આ શું છે? ઇન્દ્રિયો મજબૂત હોય, શરીર મજબૂત હોય, ખાય દે પીધે ગુજરાતીમાં કે ને સુખી છીએ, એ ક્ષણમાં પલટતા વાર નહીં લાગે. જે આ તને અત્યારના પ્રેમ લાગે છે, એ સ્મશાનમાં વાળ કેવી રીતે બળશે? જાણે ઘાસ બળતા હોય એમ બળશે. આ હાડકા કેવી રીતે બળશે? જાણે લાકડા બળતા એમ બળ. મૂકવાની છે ને આને અગ્નિ, કે રાખી મૂકશે? કોઈ પ્રેમ હશે બહુ રાખશે નહીં મૂકે વર્ષો વર્ષ સુધી? કાઢો રે કઢ કોને? આપણે ઘણાને મૂક્યા એવા, ને આપણને કોઈ કોઈ રાખવાનું નથી. કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ નતો, એક રે દિવસ એવો આવશે. કોના જીવનમાં એવો આવવાનો છે? એ દિવસ આવવા પેલા આપણે ચેતી જવું છે. ઊંચા રે મંદિર ઊંચા માળિયા, સોળ તાણીને સૂતો, કાઢો રે કાઢો એને સૌ કહે. જ્યાં થયું ત્યાં તૈયારી, સીધું ફોન કરી દે ને ભાઈ, ફુંડલ ની તૈયારી કરવા માંડો. શું બસ આટલો બધો પ્રેમ હતો, ક્યાં ગયું બધું? જે ક્ષણમાં પેલા પ્રેમ હતો જીવાડવાનો, જ્યાં ક્ષણમાં શું થઈ જાય છે? હવે કાઢવાની તૈયારી કરો. આવું જગત અનિત્ય નાશવાન છે. યુવાની કહે છે કે યુવાનીમાં ક્ષણમાં જોતા જોતા નાશ થઈ જાય છે. ઘર સરસ મજાનું ઘર બનાવ્યું હોય, આગ લાગે છે, ધરતીકંપ અર્થક્વેક થાય છે, શું થઈ જાય છે? ક્યાંય બધું નાશ થઈ જાય છે. જે નાશવાન છે, જીવ કેવી અજ્ઞાનતા મોહ કરે છે. જે ટકવા વાળો આત્મા છે એને કોઈ દી સ્વીકારતો નથી, અને જે નાશવાન છે એને ટકાવવા રાખે છે. જે ટકવા યોગ્ય જ નથી. એક સરસ આવે, અંજલી જલજુ આયુ ઘટત હે. અંજલી એટલે ખોબો. ખોબાની અંદર શું કે, ખોબો શું કે, એની અંદર તમે પાણી ભરો, એ પાણી ક્યાં સુધી ટકશે? ટપકા ટપકા. એમ આની જેમ આયુષ્ય ટપકા મંડે છે. છતાં આ જીવને શું થાય છે? હું મોટો થાઉં છું. શું માને છે? ખરેખર મોટો થાય છે કે મરણથી નજીક જાય છે? જ્ઞાની એમ જાણે છે ક્ષણે ક્ષણે આ મૃત્યુની નજીક જાય છે. અને આ જીવ હરખ માને છે કે હું મોટો થાય, તારું આયુષ્ય ઘટે છે ભાઈ. તો આ ઘર યુવાની નાશવાન છે. લક્ષ્મી, લક્ષ્મી કેવી છે? ચંચળ. બોલે છે તો સારું, પાછો શું કે, હાથનો મેલ છે. અને ઘરમાં આવે તો ક્યાં મૂકે? કચરા પટ્ટીમાં નાખે. મેલ હોય તો ક્યાં નાખવો જોઈએ? જો હાથનો મેલ કેતા હોય તો શું કરીએ આપણે? હાથના મેલ ને ડસ્ટબિનમાં જવું જોઈએ ને. હાથના મેલ નો સ્થાન ક્યાં હોય? જીવને મમતા છૂટતી નથી. બોલવે તો ખરો પણ મમતા છૂટતી નથી. કે આ લક્ષ્મી કોની દાસી છે? આપણી દાસી છે. આપણે મહેનતથી કમાણા છે, પુણ્યના ઉદયે આવ્યો છે, ને પાપનો ઉદય પલટતા એ ક્યાંય ચાલી જશે ખબર નહીં પડે. આપણી હોશિયારીથી આવતી નથી. આપણી હોશિયારીથી આવે તો હંમેશા જ્યાં સુધી હોશિયારી હોય ત્યાં સુધી રહેવી જોઈએ. એવું બન્યું છે કે નહીં? કે કરોડો કમાઈને પાછા ભિખારી થઈ ગયા હોય, અને ભિખારીના કરોડપતિ કેમ આવું બધું થાય છે? જો એની હોશિયારી કામ લાગે તો એક વર્ષે કમાય છે ને બીજા વર્ષે લોસ કેમ જાય છે? શું કામ છે? કે એ પુણ્યની દાસી છે. એ લક્ષ્મી પણ નાશવાન છે, આપણી ઈચ્છાને આધીન નથી. સ્ત્રી કોણ ખાય છે? એ એના પુનથી ખાય છે. આપણે કમાઈને આપણી હોશિયારીથી નથી. એનો પુણ્યનો ઉદય છે તો ત્યાં રહે છે. આપણે એમાં ક્યાંય હોશિયારી કામ લાગતી નથી. સ્ત્રી, સ્ત્રી હોય, પુત્ર હોય, ઘરમાં જે હોય, આપણે એક એક નામ આપ્યા છે, બાકી ઘરમાં બધા સાથે સમજી લેવા. એ તો કાયમ રહે કે નહીં? ન રે કાયમ. એ પણ નાશવાન છે. જગતમાં શું કહેવા માંડે, અમે ચકાઈના જીવની દયા પાડી એને બચાવી શકીએ, તો ઘરમાં કેમ એ બીમાર હોય છે તો કેમ બચાવી નથી શકતો? ઈચ્છા તો હોય છે કે નહીં? જેને જગતમાં બહુ પ્રેમ હોય એના પ્રત્યે પણ તું એને રાગ હોવા છતાં બચાવી શકતો નથી. અને તું એમ કે જગતના જીવને હું બચાવું છું. જગતના જીવ એના આયુષ્યથી બચે છે. તને બચાવવાનો ભાવ છે, પણ તને બચાવવાનો ભાવ થયો એટલે બચે છે એવું બનતું નથી. નાશવાન જગતમાં તારે કોને બચાવવો છે? તો જગતમાં પુણ્ય એના કારણે આવ્યા છે, ને એના કારણે બધા ચાલ્યા જવાના છે. ઘોડા હાથી છકાય, પાંચ એકેન્દ્રી અને એક ત્રસ. હવે આવું તો બધું કદાચ ન હોય, આ તો પેલાનું હતું. ઘોડા ને હાથી પેલાના જમાનામાં હતા, હવે બીજું જે હોય. કુટુંબી, કુટુંબીજન હોય, આ મારો ભાઈ છે, આ મારો દીકરો છે, આ મારા પિતા છે, કેટલું પ્રેમ હોય છે. તેની બદલે હોય કે ને પ્રોક્સી ચાલે કે નહીં? હું પિતાની બદલે મારું આયુષ્ય ને ટ્રાન્સફર કરી દઉં, બને કે ન બને? નજીકના નજીક જેના પ્રત્યે રાગ છે, પ્રેમ છે, એને પણ તું બચાવી શકતો નથી. આ પોતે જ જ્યાં નાશવાન છે એમાં બચાવે કોને? ડૂબતો માણસ કોને બચાવતો હશે? કાંઈક તો બચાવી શકે કે નહીં? એમ આ સંસારમાં આપણે જ પોતે ચાલ્યા જવાનું છે, એમાં હું કોને બચાવવા જવાનો? તો કુટુંબ, આગના ઉઠાવનાર નોકર ચાકર, મોટા ઘણા નોકર ચાકર હોય, વર્ષોથી એકના એક કરતા એ ઘરના જેવો મેમ્બર થઈ ગયો હોય, એ બધા કેવા છે? નાશવાન છે. જોત જોતામાં તો દ્રષ્ટાંત આગળ આપશે. રેઇનબો હોય છે ને, રેઇનબો કેટલા કલાક સુધી હોય? હજી કોકને દેખાડતા આમ મોઢું જોયે ત્યાં તો એ આ એમ સંસાર કેવો છે એટલો છે ના. ઘણા વર્ષ તો રહે છે ને, 100 50 100 વર્ષ સુધી તો રહે છે ને. વીજળી તો ક્ષણમાં હોય, પણ આ તો કેટલા વર્ષથી છે, 25 વર્ષથી 30 વર્ષથી તો છે કે નહીં, એમ કઈ કમ્પેર ન કરાય ને. અનંત કાળની અપેક્ષા આ 25 વર્ષ શું કહેવાય? કદાચ વીજળી વધારે ટાઈમ રહેતો હશે, પાણીની અંદર બબલ્સ પરપોટા જેને કે ને એ પણ હજી વધારે ટાઈમ રહેતો હશે. બાકી અનંત કાળની અપેક્ષા આ 50-25 વર્ષ શું હશે એની કોઈ ગણતરી નથી. આંખનો પલકારો હજી કંઈક વધારે રહેતો હશે. તો નોકર ચાકર 5 ઇન્દ્રિયના ભોગ એ બધા, આ તો દ્રષ્ટાંત આપવા, બાકી આખું જગત, ટૂંકમાં કહીએ તો આખું જગત ઇન્દ્ર ધનુષ તથા વીજળીની ચંચળતા ક્ષણિકતાની માફક ક્ષણ માત્ર રહેનારા છે. એ 5 ઇન્દ્ર વિષય હો, ધન લક્ષ્મી યુવાની કુટુંબ પરિવાર મકાન નોકર ચાકર જે કાંઈ ગણવા હોય ગણી લેજે, એ બધા કેવા છે? ઇન્દ્ર ધનુષ એટલે રેનબો, મેઘ ધનુષ એટલે રેનબો, તથા વીજળી લાઇટનિંગ, આકાશમાં જે લાઇટનિંગ થાય એ કેટલા સમય રહેતી હશે? આ એમ ક્ષણ ભંગુર છે, ચંચળતા ક્ષણિકતાની માફક ક્ષણ માત્ર રહેનારા છે. પા જીવને એની ક્ષણિકતા દેખાતી નથી, નાશવાન પણ હું આત્મા ત્રિકાળ ટકનારો છું એ વાત એને ખ્યાલ નથી. તો બહારની વસ્તુને એ સાચવવા નિત્ય રાખવા મથે છે, પણ એ બધું નાશ થાય. જો દુઃખ શા માટે થાય છે? એને એક ઈચ્છા ભાવના શું રહ્યા કરે? આ બધું કાયમ રહે, પણ એ કાયમ ટકે એવા તો, એટલે એનાથી ઈચ્છાની વિરુદ્ધ થાય છે, અભિપ્રાયની વિરુદ્ધ થાય છે, એટલે તરત જ એને દુઃખ થયા વગર રહેતું નથી. પણ પહેલેથી સ્વીકારી લીધું હોય કે આ બધો સંયોગ તો નાશવાન છે. એવું ન્યૂઝ આઈટમ થાય કોઈ દી કે વીજળી હતી પણ તરત જ વહી ગઈ એમ, લાઇટનિંગ એવું થાય કે નહીં? શા માટે? કારણ કે એનો સ્વભાવ જ છે એમ. કોઈનું આયુષ્ય પૂરું થાય, આ બધું ફેરફાર થાય, એ કોઈ જ્ઞાનીને માટે નવીન નથી. તારી મમતા હોવાથી તને નવાઈ લાગશે, તને સરપ્રાઈઝ થશે, પણ જ્ઞાની તો આખા જગતને કેવું જાણે છે? અનિત્ય જાણે છે. તો આ પેલી અનિત્ય ભાવના, એની સામે મારો આત્મા અનંત ગુણથી ભરેલો ત્રિકાળ એકરૂપ છે, તે કાયમ ટકવા વાળો છે એમ જ્ઞાનીને ખ્યાલ હોવાથી અનિત્ય એવા સંસાર પ્રત્યે તેને વૈરાગ્ય થયા વગર રહેતો નથી. હું ટકવા વાળો નિત્ય છું અને આખું જગત નાશવાન છે એવો જેને ખ્યાલમાં છે, તેને ક્યારે પણ કોઈ વસ્તુ ચાલી જાય છે તો દુઃખ થતું નથી. એનો ભાવાર્થ પૂરો કરીએ. યુવાની મકાન ગાય ભેંસ ધન ઝવેરાત સ્ત્રી ઘોડા હાથી કુટુંબ નોકર અને 5 ઇન્દ્રિયના વિષય, એ બધી જ ચીજો નાશવાન છે. નાશવાનને કોણ સાચવી શકે? પુનઃ ઉદય હોય ત્યાં સુધી બધું સરખું રહે છે. પાપનો ઉદય આવતા એનો એ પિતા હોય કે પુત્ર હોય કે ગમે હોય મોઢું ફેરવી જાય છે, નાશવાન ફરી જાય છે. એ બધી ચીજો ક્ષણિક છે, અનિત્ય છે, નાશવંત છે, નાશ થઈ જનારા છે. જેમ ઇન્દ્રધનુષ અને વીજળી વગેરે જોત જોતામાં વિલય નાશ થઈ જાય છે, તેમ આ જુવાની વગેરે પણ થોડા વખતમાં નાશ પામે છે. તે કોઈ પદાર્થ નિત્ય અને સ્થાયી નથી, કાયમ રહેવા વાળા, ઇમોર્ટલ જેને કહે ને, કાયમ રહેવા વાળા કોઈ નથી, પણ નિજ શુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી છે. જો સામ સામે ઓપોઝિટ, સંસાર તો અનિત્ય છે, એની સામે નિત્ય કોણ છે? કે મારો એક નિજ શુદ્ધાત્મા જ, હું જ પોતે કાયમ સ્થાયી છું એમ સ્વસન્મુખતા પૂર્વક ચિંતન કરી, ખાલી પર લખશે નહીં પણ સ્વસન્મુખતા પૂર્વક, અનિત્યની સામે હું નિત્ય છું એમ સ્વસન્મુખતા પૂર્વક ચિંતન કરી સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે, તે અનિત્ય ભાવના છે. તેનું નામ સાચી અનિત્ય ભાવના કહેવામાં આવે છે. અનિત્યની સામે હું નિત્ય છું એમ આત્માના અવલંબન પૂર્વક પરદ્રવ્યની એની મમતા છોડે છે, તે સાચી અનિત્ય ભાવના છે. મિથ્યા દ્રષ્ટિ જીવને અનિત્ય આદિ એક પણ સાચી ભાવના હોતી નથી. અજ્ઞાની તો ખાલી શબ્દોમાં બોલે છે, બાકી મમતા તો પૂરેપૂરી પડી હોય છે, તેને સાચી અનિત્ય ભાવના હોતી નથી. હવે બીજી અસરણ ભાવના પછી લેશું.